ભગવતી ભોજન લેવા તો નહીં રોકાવું, વિશ્વામિત્ર શાંત અને સ્વસ્થ દેખાવા છતાં પોતાનો આગ્રહ છોડવા તૈયાર નહોતા. કાં? મારા મનમાં નિર્ણય થઈ ચૂક્યો છે. એ નિર્ણયને અને આ ભોજનને શો સંબંધ? મનમાં એક વાતનો નિર્ણય થઈ જાય એટલે તેનો તાત્કાલિક અમલ કરવાની વર્ષોથી આદત પડી ગઈ છે. પોતાની વાતથી વરી કોઈ નવું મન દુઃખ ન થાય તેની કાળજી રાખતા વિશ્વામિત્રે કહ્યું, એનો અર્થ એમ કે તમારા મનમાં હજી રોષ ભર્યો છે. અરુંધતીએ મધુર સ્મિત કરતા કહ્યું, તેમના એ સ્મિતમાં ગમે તેવા વિરોધીને પણ વશ કરી લેવાની શક્તિ હતી. એવું ધારસોમાં મારું પ્રાપ્ત કર્મ મહર્ષિજી પોતાને માથે ઉપાડી લે પછી રોષ એનો હોય? હા, મને કેટલીક વાત સમજાઈ નથી, તેના નિરાકરણ માટે આપણું પૂર્ણ મિલન યોજવું પડશે. પરંતુ આ ક્ષણે તો મારા મનમાં સર્વોપરી વિચાર મારી પાત્રતા વિકસાવવાનો છે. શા માટે જમવું નથી તેનું કોઈ પ્રતિજનક કારણ વિશ્વામિત્ર ન આપી શક્યા, પરંતુ પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એની તેમણે પરોક્ષ રીતે આછીથી ઝાંખી કરાવી. આથી વિશેષ સ્પષ્ટતા કરવાનું તેમને માટે આ પરે શક્ય નહોતું. રાજન, આમાં મારી સાથે ભોજન ન લેવાનું કોઈ કારણ? વશિષ્ઠે હેતપૂર્વક પૂછ્યું. મહર્ષિનો મિજાજ પરનો કાબૂ અજબ હતો. માનવીના દરેક નિર્ણયના તર્કબદ્ધ કારણ નથી હોતા. ભોજન કરતાં વિશેષ મહત્વનું કાર્ય મારી વાટ જોઈ રહ્યું છે તેનો મને હમણાં ખ્યાલ આવ્યો. તેને કારણ કેવું હોય તો કહેવાય. આટલું કંઈ વિશ્વામિત્ર થોડું હસ્યા. વિશ્વામિત્ર, અરુંધતી કંઈક કહેવા ગયા. દેવી, આગ્રહ કરીને વિશ્વામિત્રને મૂંઝવણમાં ન મૂકો. તેમના મનમાં તો કંઈક હશે જ, પરંતુ માનવીના મનની બધી પ્રક્રિયાઓ જાહેર નથી કરી શકાતી. છતાંય રાજન, હું એક વચન તો માંગુ જ છું, આપ અને મહારાણી ફરી અમારા અતિથિ થજો. મહારાણી સાલાવતી બાબતમાં હું કેમ કહી શકું? હું આપનો અતિથિ અવશ્ય થઈશ. વિશ્વામિત્રનું મન કઈ દિશામાં કામ કરી રહ્યું છે તેનો કોઈ કયાસ કાઢી શકાય તેમ નહોતું. તેમણે સાલાવતીને પોતાથી જુદા પાડ્યા તેથી તેમના અંતરના ઘમસાણનો થોડો ખ્યાલ આવે તેમ હતું. મહારાણી સાલાવતીને આ બધું વિચિત્ર લાગતું હતું, થોડી કૃત્રિમતા પણ દેખાતી હતી. રાજવહીવટમાં સરળતાના આગ્રહી વિશ્વામિત્ર આશ્રમના ઋષિ સમક્ષ અટપટી વાતો શા માટે કરતા હતા તે શાલાવતીને સમજાતું નહોતું. શાલાવતી શાંત થઈ ગયા. તેમની જમણી આંખ ફરકતી હતી એટલે કશુંક અમંગર થવાનું છે એવી દહેશત તેમના મનમાં બેસી ગઈ હતી. પોતે કંઈક બોલવા જશે તો ઓડનું ચોડ પણ થઈ જશે એ ભયથી મહારાણી શાલાવતી શાંત થઈ ગયા. અમંગર થવાનું હોય ત્યારે બોલવામાં ખાસ ધ્યાન રાખવું. ભાણું તૈયાર હોવા છતાં અતિથિ ભૂખ્યા જતા રહે તે માતા અરુંધતીને રૂચતું નહોતું. મહર્ષિ અને વિશ્વામિત્ર વચ્ચેનો સંઘર્ષ ટરી ગયો. એ પછી વિશ્વામિત્ર ખાધા વિના જતા રહેવાનો આગ્રહ કેમ રાખે છે એ તેમને સમજાતું નહોતું. પરંતુ મહર્ષિ વશિષ્ઠે આ અનિચ્છનીય પ્રકરણ ઉતાવળે સમેટી લેવાનો પ્રયાસ કર્યો. તે સહેતુક હશે તેમ માની અરુંધતી મૌન રહ્યા. અકરાવનારું છતાં એ મૌન આવશ્યક હતું. બે ઘડી પછી અરુંધતી વશિષ્ઠ વિશ્વામિત્ર અને સેનાને વરાવી આશ્રમમાં પાછા ફરતા હતા ત્યારે એ ઋષિ દંપતિના પગલામાં ભાર હતો. કંઈક અનિચ્છનીય થઈ ગયું એમ બંનેને લાગતું હતું. દેવ, સાલાવતી અને વિશ્વામિત્ર આશ્રમમાંથી ભૂખ્યા ગયા તે મને ન ગમ્યું. માતા અરંધતીના સ્વરમાં વેદના હતી. તેમની અતિશય ભાવનાને મોટો આઘાત પહોંચ્યો હતો. પરિસ્થિતિ નાજુક હતી તે સાચી વાત, છતાં તેમાંથી કોઈક માર્ગ કાઢ્યો હોત તો સારું થાત એમ તેમનું મન પુકારી પુકારીને કહેતું હતું. વિશ્વમિત્ર ભલે ઉતાવળા થયા પણ વશિષ્ઠે અતિથિ સાથે ઉતાવળા થવું જોઈતું ન હતું. મહર્ષિએ બાજી સંભાળી લીધી હોત તો સારું થાત એમ અરુંધતીને લાગ્યું. મને ન ગમ્યું, પણ કેટલીક વાર પરિસ્થિતિ એવો વળાંક લે છે કે આપણે નિરુપાય બની જઈએ છીએ, પરિસ્થિતિ આપણા કાબુ બહાર નીકળી જાય છે. વિશ્વમિત્ર આવ્યા અને ગયા એટલા ટૂંકા સમયગાળામાં આ આશ્રમમાં કેટકેટલા વિચિત્ર પ્રસંગો બની ગયા, દુઃખદ પ્રસંગો પણ એટલા જ અનિવાર્ય પ્રસંગો. અંતે વિશ્વમિત્રના મનમાં એવું ઘમસાણ મચ્યું હતું કે તેમને ભોજન માટે રોકતા મારો જીવ ન ચાલ્યો. તેમને ભોજન કરતાં એકાંતની વિશેષ આવશ્યકતા હતી. પ્રત્યેક માનવીના જીવનમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે તેને ઉરના એકાંતમાં ખોવાઈ જવાની તાલાવેલી લાગે છે. એ પ્રસંગે શ્રેષ્ઠ મિષ્ટ ભોજન પણ વિષ સમાન બની જાય છે. વિશ્વમિત્રના જીવનમાં એવો પ્રસંગ ઉપસ્થિત થયો હોય એમ મને લાગ્યું, એટલે મેં તેમને ન રોક્યા. તેમને આવશ્યક એકાંતમાં જવાની તક આપી. મહર્ષિ વશિષ્ઠ વિશ્વામિત્રના મનોભાવનું વિશ્લેષણ કરી માતા અરુંધતીને સમજાવતા હતા, તેમજ પોતાના મનને પણ સમજાવવાનો પ્રયાસ કરતા હતા. માત્ર વિશ્વામિત્રના નહીં, વશિષ્ઠના જીવનની પણ આ વિરલ પર હતી. વિશ્વામિત્ર હવે શું કરશે, તમને શું લાગે છે? માતા અરુંધતીનું કુતૂહલ હજી સમ્યું ન હતું. એ વિશે કંઈ કહી ન શકાય. વિશ્વમિત્ર છે એ ગમે તે કરે, રાજપાટ તો તેઓ છોડી દેશે, પછી શું કરશે તેની અટકળ કરવી મુશ્કેલ છે. મહર્ષિ વશિષ્ઠ જાણે વિશ્વમિત્રને અંજલિ આપી રહ્યા. ખરેખર વિશ્વમિત્ર એવું આકરું અને અંતિમ પગલું ભરશે? આ પ્રશ્ન પૂછતા અરુંધતીની નજર સમક્ષ મહારાણી શાલાવતી પરવર્તા હતા. જેનો અંતરાત્મા જાગે તેને માટે રાજપાટ છોડવાનું રમત સમાન છે. વિશ્વમિત્રનો અંતરાત્મા જાગી ઉઠ્યો છે. આ જાગૃતિ કેવો વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે. આ શક્તિ આર્યત્વના સંગઠનમાં સંયોજાય તો કામ થઈ જાય. તમે એમને સહાય કરો ને, અરુંધતીએ મમતાપૂર્વક કહ્યું. આ સૂચનામાં માતાના હેતનો પડઘો હતો. દેવી, કેટલાક માનવી એવા હોય છે કે કોઈના ઓછાયામાં ઉછરવા કરતાં ચીમરાઈ જવાનું વિશેષ પસંદ કરે. વિશ્વમિત્ર એ કોટીના છે. પોતાની પાત્રતા વિકસાવવા તેમણે જે માર્ગ ધારી રાખ્યો હશે તે માર્ગે જ હશે. એ હશે તપનો માર્ગ. તેમનો પંથ કલ્યાણકારી હો. મહર્ષિ વશિષ્ઠ જાણે વિશ્વમિત્રને વરદાન આપી રહ્યા. થોડા સમય પહેલાં તેનો જનનપૂર્વક સામનો કર્યો હતો, તેને આશીષ આપતાય વશિષ્ઠને આનંદ હતો. સાચી મહત્તા કદી વેરના જારામાં અટવાયા નથી કરતી. મહાન પુરુષો મતભેદને વેરમાં પલટવા નથી દેતા. 46. કાન્યકુંભજની સેનાએ પ્રથમ રાત્રિ વિરામ કર્યો તેની વર્તી સવારે અરુણોદય પહેલા મહારાજ વિશ્વમિત્ર અને મહારાણી શાલાવતી ગંભીર વાર્તાલાપમાં પરોવાઈ ગયા હતા. કુમાર અરાતી હજી ઊંઘતો હતો. મહારાણી, હવે આપણે છૂટા પડીએ, હું કાન્યકુંભજ પાછો નથી આવતો. આવા દુર્ગામી અસરવાળા નિર્ણયની વાત વિશ્વમિત્રે તદ્દન સ્વસ્થ મને કરી રહ્યા. તેમના સ્વરમાં લવલેશ કંપ નહોતો, તેમના વર્તનમાં લાગણી વેળાનો અંશ સરખો નહોતો. જીવનના આવડા મોટા પરિવર્તનને તેઓ સ્વાભાવિક રાખવા મથતા હતા. ગઈકાલના વિશ્વમિત્રનું જ્યારે અવસાન થયું હતું, કેમ? મહારાણી શાલ્યવતીના આશ્ચર્યને સીમા નહોતી. તેમણે આવી વાત સાંભળવાની સ્વપ્ને કલ્પના કરી ન હતી. આ શું થઈ ગયું? એકાએક આપ કેમ તૂટી પડ્યું? વિશ્વમિત્રની વાત સમજાતી ન હોય તેમ શાલાવતી તેમની સામે ફાટે મોંએ જોઈ રહ્યા. પતિના સર્વત્યાગની વાત કહી પ્રેમાર પત્ની ઠંડે કલેજે અપનાવી શકી છે? વિશ્વમિત્રની વાતે મહારાણીના ચિત્તતંત્રને એવો પ્રચંડ આઘાત આપ્યો કે તેમને શું બોલવું તે જલ્દી સૂઝતું ન હતું. તેમનું અંગે અંગ જાણે રડી ઉઠ્યું હતું. તેમના અંતરની વેદનાની વાત એ રડતા અંગ દ્વારા અભિવ્યક્તિ પામી રહી. વાચાથી મૌન ચડ્યું. મેં રાજપાટ છોડી દીધું. વિશ્વામિત્ર કોઈ યોગીની અદાથી એકથી એક ચડે તેવા ચોંકાવનારા નિર્ણયો જાહેર કરી રહ્યા. જૂનું વસ્ત્ર બદલાવીને નવું વસ્ત્ર ધારણ કરવાની વાત કહેતા હોય એટલી સાહજિકતાથી તેમણે રાજભવનના ત્યાગની વાત કરી. તેમના વર્તનમાં ઉત્તેજનાનો ઇશારો સરખો નહોતો. વશિષ્ઠ આશ્રમમાં પોતાને શું થઈ ગયું હતું એ તેમને સમજાતું નહોતું. ખેર, ક્ષણિક ઉત્તેજના આવી તો તપનો માર્ગ સૂજો ને. શું કહ્યું? મહારાણી શાલાવતી હજી સ્વસ્થ નહોતા થઈ શક્યા. માથે ઉપરા ઉપર ઘરના ઘા પડતા હોય એમ તેઓ ડગાઈ ગયા. આવી ગંભીર વાત મહારાજ છેલ્લી ઘડી પર્યંત મનમાં કેમ રાખી શક્યા? અસીમ આશ્ચર્યના દોદમાં જાણે મહારાણીની સામાન્ય સમજણ તરાઈ ગઈ. મહારાણી, તમારું આશ્ચર્ય હું સમજી શકું છું. કાન્યકુબજના રાજસિંહાસન સાથે મારે કેવો ઘનિષ્ઠ સંબંધ છે તે પણ મારી જાણ બહાર નથી. એ સિંહાસનનો હું ત્યાગ કરું તે વાત તમારે ઘરે ઉતરતી નથી તે પણ સમજાય છે. તમારે માટે આ બધું અણધાર્યું છે, કિંતુ આટલા વર્ષથી કાન્યકુંભજની રાજ્યધુરા મારા હાથમાં હતી ત્યારે પણ મારા ચિત્તમાં સદૈવ ચિત્ર વિચિત્ર તરંગો ઉઠતા જ રહ્યા છે. આજ સુધી મેં એ વાતો મનમાં ભરી રાખી હતી, પણ મારા લોહીમાં જ કંઈક એવું છે કે પ્રયત્ન કરવા છતાં મારા મનમાંથી રાજત્યાગના વિચાર હટતા નહોતા. એવા વિચાર આવ્યા જ કરે. મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં મને પ્રતીતિ થઈ કે મારા મનને સદાય અજંપો કરાવતા ત્યાગના વિચારોનો અમલ કરવાનો સમય પાકી ગયો છે. રાજ્યધુરા વહન કરવાનું મારું કાર્ય પરિપૂર્ણ થયું. વિશ્વમિત્ર, મહારાણી શાલાવતીને ઓછામાં ઓછા આઘાત લાગે તે રીતે પોતાનો મનોવ્યાપાર વ્યક્ત કરી રહ્યા. મહર્ષિજીના આશ્રમમાં આવી પ્રતીતિ થવાનું નિમિત્ત શું બન્યું? શાલાવતીને પતિના મનોરાજ્યમાં પ્રવેશ મળ્યો તેથી જાણે વાચાલ લાધી. આટલા વર્ષો પર્યંત પોતે પતિનું મનોરાજ્ય પારખી ન શક્યા એની તેમના મનમાં જ્ઞાનિ હતી. પોતાની તો કોઈ ભૂલ નહીં હોય ને. નિમિત્ત સદાય બહુ નાનું હોય છે, પણ એની નાની વાત આપણી આંખ ઉગાડી દેવા પૂરતી છે. આ પ્રસંગે નિમિત્ત સેનાપતિ પ્રતરદન બન્યા. તેમને મેં આદેશ આપ્યો, પરંતુ કાન્યકુબજના સેનાધિપતિ મહર્ષિ વશિષ્ઠની સર્વવિજયી દ્રષ્ટિ સમક્ષ મારા આદેશનું ગાંભીર્ય ન સમજી શક્યા. હું હાંસીપાત્ર બન્યો. મહારાણી, ઈશ્વરની લીલા અજબ છે. મને હાંસીનું પાત્ર બનાવીને ઈશ્વરે ચિંધ્યો સાચો જીવન રહા જે હું છેક બચપણથી અંતરની ઊંડાણે ઝંખતો રહ્યો છું. ઈશ્વર જેને આગળ લઈ જવા ચાહે છે તેને ભર નિંદ્રામાંથી દંડોરીને બેઠો કરે છે. ઝબકીને જાગવાના આઘાતમાં માનવ ઘણીવાર જાગવાનું મહત્વ ભૂલી જાય છે. પ્રકરદને જે કર્યું તેથી મને રોષ તો ચડ્યો, શુંનું શું કરી નાખું એમ પણ થયું. પણ અંતે ઈશ્વરની કૃપાથી જ હું શાંત રહી સાચો નિર્ણય લઈ શક્યો. મહારાણી, આવા પવિત્ર નિર્ણય થાય ત્યારે માનવીનો ક્રોધ ઓસરી જાય છે. પ્રકરદન પર મને રોષ નથી. આ વાત કરતાં વિશ્વામિત્રના વદન પર દિવ્ય તેજ પ્રસરી રહ્યું. ક્રોધને વશ કરી જાણનારા અચૂક દિવ્યતા પામે છે. દેવ, સેનાપતિ પ્રકરદનની ગંભીર ભૂલનો આપે સૌરો અર્થ તો લીધો તે આપની મહત્તા, પરંતુ પ્રકરદન પોતાનો ધર્મ ચૂક્યો તેનું શું? તેમને દંડ દીધા વિના કેમ ચાલે? સલાવતી સ્વસ્થ થઈ ગયા. સેનાપતિ સજામાંથી છટકી જાય એ તેમને ન રૂચ્યું. રાજા સેવકની રાજ્યભક્તિ ડગે એ અક્ષમ્ય અપરાધ હતો. ધારું તો પ્રકરદનને દંડ દઈ શકું, પણ એ બધા નિરર્થક ઠીકડા થાય. દીવાની દાજે કોડિયાને બટકા ભરવા જેવું થાય. હું જાણું છું કે સેનાધિપતિ પ્રકરદન અવશ્ય હતા. મહર્ષિ વશિષ્ઠની તપઃપુત દ્રષ્ટિમાં કંઈક એવી શક્તિ છે કે સેનાપતિ શું સમગ્ર સેના તેમની સમક્ષ હાથ જોડીને બેસી જાય. મહારાણી, મને અનુભવ થયો કે રાજવીની શક્તિ કરતાં ઋષિની શક્તિ ચડે, માટે એવી શક્તિ જોઈએ. જાણું છું કે એવી શક્તિ પ્રાપ્ત કરવાનું સરળ નહીં હોય, વાંધો નહીં, એવી શક્તિ પ્રાપ્ત કરવા હું અઘોર તપ કરીશ, શક્તિ મેળવીએ રહીશ. ભગવતી લોકમુદ્રાએ મને આ જ વાત કરી હતી. ગુરુજી રૂચિકનો પણ એ જ આદેશ હતો. પ્રકરદન મારી અવગણના કરી રહ્યા હતા તે પરે મારા મનમાં લોકમુદ્રા અને રૂચિકજીના આદેશના પડઘા ઉઠતા હતા. મહારાણી, મને મારું જીવન કાર્ય સમજાઈ ગયું. પોતાના મનમાં ચાલી રહેલી નિગુઢ પ્રક્રિયા આડે આજ સુધી વિશ્વામિત્રએ જે પડદો રાખ્યો હતો તે જરા હટાવ્યો. મહારાણી સાલાવતી મનોમન પતિની મહત્તાને વંદી રહ્યા. વિશ્વામિત્ર પોતાના સકવર્તી નિર્ણયને સામાન્ય ઘટાવવા મથતા હતા, પણ સાલાવતી પતિની પારગામિતા પારખી શક્યા. પતિના મનોરાજ્યની ભવ્યતાના દર્શન સાલાવતીનો આઘાત ઓસરી ગયો. સ્વામી, પ્રકરદનના દોષ ખાતર તમે કષ્ટ ભોગવવા તૈયાર થાવ તે યોગ્ય છે? મનમાં અહોભાવ ઉભરાતો હોવા છતાં સાલાવતીએ સાદા સીધા વ્યવહારનો પ્રશ્ન પૂછ્યો. ધરતીનો સ્પર્શ છૂટી ન જાય એ માટે તેઓ ભાવનાની વાત કરતા અચકાતા હતા. પ્રકરદનનો દોષ સાચો, પરંતુ હું તેમને મારી આંતરપ્રજ્ઞા જાગૃત કરવામાં નિમિત્ત માનું છું. તેમનાથી દોષ થયો તો મારા ચિત્તની ક્ષિતિજો વિશાળ બની, અને હું પ્રકરદનને બરાબર જાણું છું. ઈરાદાપૂર્વક તેઓ કદી દ્રોહ ન કરે, તેમની રાજ્યભક્તિ ડગે તેવી નથી. કાન્યકુંભજને તેઓ ખરા અંતરથી ચાહે છે. હહૈયો સામેની તેમની વ્યૂહરચના ભૂલાય કેમ? મહર્ષિ વશિષ્ઠનો પ્રતાપ તેઓ જીરવી ન શક્યા. 100માંથી 99 માણસ મહર્ષિ વશિષ્ઠનો પ્રતાપ જીરવવા અશક્ત છે. આ પ્રસંગે મારી પણ ભૂલ હતી, તેનું પ્રાયશ્ચિત તો મેં આરંભી દીધું, એ વાત પતી ગઈ. હવે મારે નૂતન દિશામાં પ્રયાણ કરવાનું છે. હું દેવોનું માર્ગદર્શન માગીશ. મહારાણી, કાન્યકુંભજનું રાજ્ય ચલાવવા કરતાં અનેક ગણું ચડિયાતું કાર્ય મારી વાટ જોઈ રહ્યું છે. આ કાર્ય શું છે તેનું હજુ મને સ્પષ્ટ દર્શન નથી. સંભવ છે કે એ કાર્ય આર્ય સંસ્કૃતિને નવો ઘાટ આપનારું હોય. એ જે હોય તે એક વાત નિશ્ચિત, મારા અંતરમાં ઉઠતા નાદને દબાવીને હવે હું કાન્યકુંભજના સિંહાસન પર નહીં બેસી શકું. મારો નિર્ણય થઈ ચૂક્યો છે. વિશ્વામિત્રના વદન પર કૃતનિશ્ચયતા ચિત્રાઈ રહી. એ કૃતનિશ્ચયતાની સાથોસાથ સ્પષ્ટપણે આનંદની રેખાઓ પણ ભરી ગઈ. ત્યાગમાં આનંદ આવે તે સાચી મહત્તા. તો રાજ સિંહાસન પર ન બેસવું મારો એવો આગ્રહ પણ ન હોય. હું તમારી સધર્મચારિણી છું. તમારા ધર્મ માર્ગમાં કદી અંતરાયરૂપ ન બનું. પણ સ્વામી, મને એક વાત નથી સમજાતી. તમે કાન્યકુંભજ નથી આવવાના તો મને કાન્યકુંભજ જવાનું શા માટે કહો છો? સાલાવતીએ પોતાની અકરામણ વ્યક્ત કરી. પતિનો માર્ગ એ જ પોતાનો માર્ગ હોઈ શકે એમ તેમણે સ્પષ્ટપણે સૂચવી દીધું. પોતાનો સંબંધ સિંહાસન સાથે નહીં પણ સ્વામી સાથે છે એ પણ તેમણે અસંદિગ્ધપણે દર્શાવ્યું. વિવેકની મર્યાદાનું બરાબર પાલન કરવા છતાં સાલાવતીએ નિસંકોચ ભાવે પોતાની સ્વતંત્ર વિચારધારા રજૂ કરી. સાલાવતી દ્વારા જાણે આર્ય નારીત્વ મૂર્તિમંત બનીને બોલતું હતું. પતિ સાથે સર્વ ત્યાગ કરવા તત્પર સાલાવતીને નિજનું વિશિષ્ટ સ્વત્વ હતું. તેઓ રંગહીન નારી નહોતા. મહારાણી, હું જઈ રહ્યો છું. તે માર્ગ સરળ નહીં હોય, કંટકોથી ભરેલો હશે. તમે તો પતિ પ્રેમથી પ્રેરાઈને એ કાંટા સહી લો, પણ કોમર અરાતીને એ માર્ગે ન લઈ જવાય. એક બીજો મુદ્દો પણ ભૂલવા જેવો નથી. કાન્યકુંભજનો અટોપટો વહીવટ તમારા સિવાય બીજું કોણ સંભાળી શકશે? વિશ્વામિત્રે મહારાણીને વારવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. તમે કાન્યકુંભજનું રાજ્યતંત્ર સૌ કરતાં વિશેષ સારી રીતે સંભાળતા આવ્યા છો અને હજી પણ સંભાળી શકો તેમ છો. છતાં સાપ કાંચરી ઉતારે એટલી આસાનીથી તમે એ બધું છોડી દો છો. તમારા વિના કાન્યકુંભજનો વ્યવહાર નહીં ટકે તો મારા વિના કાન્યકુંભજનું તંત્ર સ્થિતિગત થઈ જશે? એવા વ્યામોહમાં હું શા માટે અટવાઉં? તમે કહેશો તો પણ નહીં અટવાઉં. આ બાબતમાં હું સ્પષ્ટ છું. સાલાવતી પોતાનો ધર્મ સમજતા હતા અને તેમાંથી ચલિત થવા તૈયાર નહોતા. અટવાવાની વાત નથી, પ્રાપ્ત ધર્મ બજાવવાની વાત છે. હું ન હોઉં ત્યારે કાન્યકુંભજ તમારા સિવાય બીજા કોના હાથમાં સોંપું? જાઓ અને મેં સોંપેલું કાર્ય છે તેમ માનીને કાન્યકુંભજની જવાબદારી ઉઠાવો. સ્વામી, મારી કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરો. તમારી ક્ષમા માંગવાનો મારો અધિકાર છે. કૃપા કરીને મને આટલી આકરી શિક્ષા ન કરો. બીજું ગમે તે કાર્ય ચિંધો, તે કાર્ય હું મારી બધી જ શક્તિથી પાર પાડવા મથીશ. પણ તમે ખાલી કરેલા કાન્યકુંભજના સિંહાસન પર બેસવા હું નહીં જાઉં, નહીં જ જાઉં. સાલાવતીની આંખોમાં અશ્રુ છલછલી રહ્યા. શબ્દે શબ્દમાં તેમનો અંતરાત્મા ઠલવાતો હતો. રાજ્ય સત્તા તેમને મન તુચ્છ હતી. મહારાણી, વિશ્વામિત્ર કંઈક કહેવા ગયા. મહારાણી નહીં, દેવી કહો, પ્રિયા કહો, જે કહેવું હોય તે કહો. પરંતુ તમે જો મહારાજ નથી તો હું મહારાણી રહેવા માંગતી નથી. તમે મને પરાણે મહારાણી રાખશો? સાલવતીના પ્રશ્નમાં તેમનું પ્રબળ વ્યક્તિત્વ તરવરી રહ્યું. પ્રિય, મારે માર્ગે આવવામાં તમે કયો આનંદ કલ્પ્યો છે? વિશ્વામિત્રે સંબોધનમાં તરત ફેર કરી નાખ્યો. સાલાવતીનો મુદ્દો સમજવા જેવો છે એમ પણ તેમને લાગ્યું. પત્ની પતિને માર્ગ ચાલવા માંગતી હોય તો તેને રોકી કેમ શકાય? એવો અધિકાર પતિને પણ ન હોઈ શકે. એ કોઈ પ્રશ્ન છે? પતિને માર્ગે જવું તે આર્ય નારીનું સર્વસ્વ છે. સાલાવતીએ વિશ્વામિત્રના મનમાં ઝબક્યો હતો તેવો જ જવાબ દીધો. અણકલ્પ્યા કષ્ટો સહેવા પડશે. વિશ્વામિત્ર સાલાવતીનો મુદ્દો સ્વીકારી લેતા હોય એમ તેમની કસોટી કરવા લાગ્યા. ઈશ્વર એ કષ્ટ સહેવાનું બળ નહીં આપે? શાલાવતીએ વિશ્વામિત્રના બંને હાથ પકડી લઈ આર્જવ ભર્યા સ્વરે પૂછ્યું, વિશેષ કસોટી ન કરવાની જાણે એ પ્રશ્નમાં વિનંતી હતી. આપશે, અવશ્ય આપશે. આવી અવિચર પતિ ભક્તિ સામે ઈશ્વર ન જુએ તે કેમ બને? તો પ્રિય, તમને કામ ચિંધું? વિશ્વામિત્ર શાલાવતીની આસ્થાનો પડઘો પાડતા હોય તેમ બોલ્યા, આજીવન સહચરી તપમાં વિઘ્નરૂપ નહીં સહાયભૂત થાય તેમ હતી. તેની વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ. શાલાવતી તેમની શુભ ભાવનાને નબળી પાડે તેવા નહોતા, બર પ્રદાન કરે તેવા હતા. સ્વામી, તમે કામ ચિંધો એ જ મારું અહોભાગ્ય. શાલાવતીના વદન પર પ્રસન્નતા પ્રસરી રહી. પ્રિય, તમે બેન કયાધુ પાસે જાઓ. મહારાજ કાવ્યના દુષ્કાર પીડિત પ્રદેશમાં ત્યાંના ભૂખમરાની વાત તમે જાણો છો. દસ્યુઓની આ યાતનામાં તમે ભાગીદાર બનો. પણ કુમાર અરાતીનું શું કરશું? વિશ્વામિત્રે મૂંઝવણ રજૂ કરી. જ્યાં હું ત્યાં કુમાર અરાતી. શાલાવતીએ તરત જવાબ દીધો, સારું, જેવી તમારી ઈચ્છા. દસ્યુઓની વિટંબણામાં તમે એક વર્ષ તેમની સાથે રહો. મારા વતી તમે તેમના દુઃખના ભાગીદાર બનો છો એ સમજજો. એક વર્ષને અંતે હું ત્યાં પાછો આવી પહોંચીશ. એ પછીનો ભાવિ માર્ગ આપણે બંને સાથે મળીને નક્કી કરીશું. ફાવશે? વિશ્વામિત્રે શાલાવતીના ખભા પર હાથ મૂકી તેમની આંખોમાં આંખ પરોવતા પૂછ્યું, ફાવશે? સ્વામી, એવો પ્રશ્ન શું પૂછો છો? પતિનું કાર્ય કરતા સ્ત્રીનો આત્મા ધન્ય બને છે. હું પણ ધન્યતા જ પામવાની છું. દેવ, તમારી સાથે વૈભવો પેટ ભરીને માણ્યા. તમારા તપની ભાગીદાર બનવા જેટલી મને યોગ્ય ગણી એ પણ મારું પરમ સૌભાગ્ય. શાલાવતીના હૈયામાં આનંદની હેલી ચડી હતી. પતિ પત્ની બંને થોડી પર પર્યંત એકમેકની સામે અનિમેષ દ્રષ્ટિએ પ્રસન્નતાપૂર્વક જોઈ રહ્યા. એ પ્રસન્નતા આત્માના ઊંડાણેથી ઉઠતી હતી. પ્રતરદનને બોલાવશું? થોડી વારે વિશ્વામિત્રે મધુરા સ્વપ્નમાંથી જાગૃત થતા હોય તેમ પૂછ્યું. વ્યવહારનો વિચાર કર્યા વિના છૂટકો નહોતો. વિશ્વામિત્ર કાન્યકુંભજનો ઉલાર્યો કરવા નહોતા ઈચ્છતા. બોલાવો. મોક્ષની આ ક્ષણે શાલાવતીને વિશેષ કંઈ કહેવાનું યોગ્ય ન લાગ્યું. વિશ્વામિત્રે પ્રતિહારને બોલાવી કહ્યું, સેનાધિપતિ પ્રતરદનને બોલાવી લાવો. જી આજ્ઞા. કંઈ પ્રતિહાર ગયો. થોડી વારે પ્રતરદન આવી પહોંચ્યા. પ્રતરદન, સામાન્ય રીતે તમને અત્યારના પહોરમાં ન બોલાવું, પણ ખાસ કામ છે એટલે તકલીફ આપી છે. શાલાવતી અને હું કાન્યકુંભજનું રાજ્ય છોડી તપ કરવા જઈએ છીએ. પોતાને કોઈ પ્રકારનો આઘાત નથી લાગ્યો તેમ બતાવવા વિશ્વામિત્રે યાત્રા પ્રવાસે જવું હોય એટલી સ્વાભાવિકતાપૂર્વક કહ્યું. પ્રતરદનને આઘાત પહોંચાડવાની તેમની ઈચ્છા નહોતી. તપ? મહારાજ, રાજવી છતાં આપ તપસ્વી જ છો. બહાર તપ કરવા જવા જેવડી હજી આપની અવસ્થા નથી. પ્રતરદને કહ્યું, કાન્યકુંભજના રાજા હોવા છતાં મહારાજ વિશ્વામિત્ર તપસ્વી સમી સાદાઈથી જીવતા. તેના પ્રતરદન સાક્ષી હતા. વિશ્વામિત્રે તપ કરવાની ક્યાંય જવાની શી જરૂર? તપની વાત પાછળ કાંઈક બીજું પડ્યું છે એમ પ્રતરદન માની લીધું. તેમના મનની ચટપટી ગઈ કાલથી બંધ પડી નહોતી. પ્રતરદન, તપને અવસ્થા સાથે નહીં માનસિક સ્થિતિ સાથે સંબંધ છે. કેટલાકને જીવનના અંત પર્યંત તપ કરવાનું આવશ્યક નથી લાગતું. મહર્ષિ વશિષ્ઠે કેટલી નાની વયે તપનો પ્રારંભ કર્યો હશે? વિશ્વામિત્રના મનને વશિષ્ઠે એવો પ્રચંડ આંચકો આપ્યો હતો કે તેઓ મહર્ષિને ભૂલી શકતા નહોતા. મહારાજ, મારો દોષ થયો. તેની ક્ષમા કરો, આટલા નિષ્ઠુર ન બનો. ધ્રુજી ઉઠેલા પ્રતર્દને વિશ્વમિત્રના પગ પકડી લેતા કહ્યું, મહારાજ, વિશ્વમિત્ર તપ કરવા જાય તેના આઘાત પ્રત્યાઘાતનો વિચાર કરતા તેમને કંપારી છૂટી. મહારાજની આજ્ઞાનું પોતે ઉલ્લંઘન કર્યું હતું એનો તેમને ખ્યાલ હતો. કાન્યકુંભજના રાજનીતિજ્ઞો અને લોકો પોતાને વીખી ખાશે એ વાત સમજતા તેમને વાર ન લાગી. પ્રતર્દન, મારે કોઈનો દોષ કાઢવા બેસવું નથી. દોષારોપણની ફેંકા ફેંકીમાં મને રસ નથી. તમે તો નિમિત્ત બન્યા, સારા કાર્યમાં નિમિત્ત બન્યા એમ સમજજો. અમારી તપશ્ચર્યાને મારે ચર્ચાનો વિષય નથી બનાવવી. જે કાંઈ થયું તે અહીં જ દાટી દેવાનું છે. પાછળથી મારે એની કોઈ ચર્ચા ન જોઈએ. વિશ્વમિત્રે પ્રેમપૂર્વક પ્રતર્દનને વાંસો થાબડતા કહ્યું, મહારાજ, આપે મને ક્ષમા આપી પણ મારો અંતરાત્મા મને માફ નહીં કરે. કાન્યકુંભજ, હું એકલો જઈને શું કરું? પ્રતર્દન વિશ્વમિત્રના ઔદાર્ય સમક્ષ રડી પડ્યા. પોતાના અસાવધ વર્તન બદલ તેમને અત્યારે પશ્ચાતાપ થયો. પ્રતર્દન, તમારો ધર્મ નિષ્ઠાપૂર્વક બજાવજો, તેથી તમારો અંતરાત્મા પ્રસન્ન રહેશે. અમારા બે વિના કાન્યકુંભજ ઉજ્જડ નહીં થઈ જાય. કેમ થયું અને શું થયું તેની ચર્ચામાં કોઈએ પડવાનું નથી. જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તે તમારે એકલે હાથે સંભાળવી રહી. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. વિશ્વમિત્રે પ્રતર્દનને મૂંઝવવાને બદલે પ્રોત્સાહન આપ્યું, મહારાજ, મારા પર ગજા ઉપરવટની જવાબદારી આવે છે. અને તે એકાએક પ્રતર્દન વળી પાછા વિશ્વમિત્રના પગ પાસે બેસી ગયા. તેઓ વ્યગ્ર હતા. પ્રતર્દન, કેટલાક મૂળભૂત સિદ્ધાંત સમજી લો. જવાબદારીમાંથી છટકવાનો કદી પ્રયાસ ન કરવો. જવાબદારી ઉઠાવે છે તેનું ગજું સદૈવ વધતું રહે છે, એ જીવનનો ક્રમ છે. વિશ્વામિત્રે પ્રતર્દનને હાથ જાલી ઊભા કર્યા. વિશ્વમિત્રના આવા નિષ્કપટ પ્રેમથી પ્રતર્દનનો આત્મા વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થયો. તેમનું રુદન અટક્યું. પરભર તેઓ વિશ્વમિત્ર સામે જોઈ રહ્યા. પ્રતર્દન પરિસ્થિતિનો તાગ કાઢવા મથ્યા, મહારાજ, મારે શું કરવું એ મને સૂચશે નહીં. પ્રતર્દને કંઈ વારે કહ્યું. સંગ્રામમાં અજોડ પ્રતર્દન રાજનીતિની વાતોમાં ગોઠવાઈ જતા અત્યારે તેઓ પોતાની અશક્તિ વ્યક્ત કરી. વિશ્વમિત્ર પોતાને વિશે શું ધારે છે તેનો અંદાજ કાઢવા માગતા હતા. સૂઝવાનું શું છે? જેને સૂઝે છે તેને કોઈક સુજાડતું હોય છે. તમે માધવીના પુત્ર અષ્ટકને રાજગાદીએ બેસાડજો અને કાન્યકુંભજ કાંઈ રાજનીતિજ્ઞો વિહોણું નથી. તમે અને રાજપુરુષો સાથે મળીને કાન્યકુંભજની કીર્તિ વધે તેમ કરજો. વરી પરવાર શાંતિ પ્રસરી રહી. સાલાવતી ઊંઘતા અરાતી પાસે બેસી તેના માથા પર મમતાભર્યો હાથ ફેરવવા લાગ્યા. પ્રતર્દનને કંઈ કહેવું હતું છતાં તેઓ બોલતા નહોતા. કહો પ્રતર્દન, તમારે બીજું કંઈ પૂછવું છે? વિશ્વામિત્રે પ્રતર્દનનું મન વાંચી લીધું હોય તેમ કંઈ વારે પૂછ્યું, મહારાજ, પૂછવું તો ઘણું છે. પ્રતર્દને કહ્યું, તો પૂછો. હે મહારાજ, આપની અજોડ ધનુર્વિદ્યાનો વારસ કોણ બનશે? આપ બધું છોડીને તપ કરવા જાઓ છો તો શું એ વિદ્યા લુપ્ત થઈ જશે? પ્રતર્દનના મનમાં ઊંડે ઊંડે એ વિદ્યા પામવાનો લોભ હતો. મહારાજ, વિશ્વમિત્રની કૃપા ઉતરે તો ન્યાલ થઈ જવાય એમ તેઓ સમજતા હતા. મહારાજનો રોષ કેટલો ઊંડો છે એ પણ તેઓ જાણવા માગતા હતા. પ્રતર્દન, મેં ધનુર્વિદ્યાનું શાસ્ત્ર રચ્યું છે અને એ વિદ્યા જાળવી રાખવા જેવી છે. એ બધું સાચું, કિંતુ તેમાં ઈશ્વરની ઈચ્છા મુજબ થશે. કોઈ યોગ્ય શિષ્ય ઈશ્વર મારી પાસે મોકલશે તો તેને એ વિદ્યા શીખવીશ, નહીં તો રહ્યું. અત્યારે તો મારી નજર ઠરે એવો કોઈ શિષ્ય ધ્યાનમાં નથી આવતો. વિશ્વામિત્ર અનાસક્ત ભાવે બોલ્યા. એમના સ્વરમાં રોષનો અંશ સરખો નહોતો, પણ સ્પષ્ટ વકૃત્વ ભારોભાર હતું. મહારાજ, અમારામાંથી કોઈ આપને યોગ્ય શિષ્ય નથી લાગતો? પ્રતરદન મનમાં ગોરાથી વાત કર્યા વિના ન રહી શક્યા. આવી અનુપમ વિદ્યાનો લોપ થાય એ કોઈને કેમ ગમે, અને એના વારસ થવાનું સદભાગ્ય કોને ન ગમે? પ્રતરદન, એની ચર્ચામાં ન પડીએ. વિદ્યા પ્રાપ્તિ માટે યોગ્યતા ક્યારે આવે તે કોઈ વિદ્યા માટે તાલાવેલી લાગશે ત્યારે સમજાશે. વિશ્વામિત્રે કહ્યું, આ ચર્ચા લાંબી ચાલે એ તેમને પસંદ નહોતું. તો શું મહારાજ, ધર્મપાસ, કાલપાસ, વરુણપાસ, પિનાક શસ્ત્ર, નારાયણ શસ્ત્ર, પ્રસ્વાપન, પ્રશમન, વર્ષણ, શોષણ, સંતાપન, વિલાપન, દુર્ઘર્ષ, પરાઅંગમુખ, અવા અંગમુખ, લક્ષ્ય, અલક્ષ્ય, બ્રહ્માસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, દૈત્યનાશક, બસ બસ. પ્રતરદન, અસ્ત્રોની નામાવલી રજૂ કરવાનું કોઈ પ્રયોજન? વિશ્વામિત્રે સ્મિત કરતા પૂછ્યું. તેઓની ઈચ્છા વાતનો બંધ વારી દેવાની હતી. આ બધા વિશિષ્ટ શસ્ત્રો ભૂલાઈ મૂસાઈ જશે? અત્યારે હું રાજપાટ ત્યાગું છું, જીવન નથી છોડતો. છોડો એ વાત, ઈશ્વરે ઈચ્છ્યું હશે તો મારી ધનુર્વિદ્યાનો યોગ્ય ઉત્તરાધિકારી મળી રહેશે. વિશ્વામિત્રે પોતાની વિદ્યાની ચર્ચા અટકાવી દીધી. વળી થોડી વાર શાંતિ પ્રસરી રહી. મહારાજ, આપ અહીંથી ક્યાં જશો? પ્રતરદને થોડી વારે પૂછ્યું. આ પ્રશ્ન દ્વારા તેમણે વિશ્વામિત્રે સોંપેલી જવાબદારી જાણે સ્વીકારી લીધી. અમે બંને પહેલાં બેન કયાદુ પાસે જશું, હું ત્યાંથી તપ કરવા જઈશ. મહારાજ, હું આપના માટે દસ્યુ પ્રદેશ પર્યંત પહોંચવા સાધન સંપન્ન રથની વ્યવસ્થા કરાવું છું. કંઈ પ્રતરદન ઉઠ્યા. સાલાવતીને વિશ્વામિત્ર તેમને જતા શાંતિપૂર્વક જોઈ રહ્યા. 47. ઉપરા ઉપર દુષ્કાળ પડવાથી દસ્યુઓનો કચ્ચર ઘાણ વરવા માંડ્યો હતો. રૂઠેલી કુદરતના ઘા સહી સહીને માનવીના દિલમાંથી મમતાનું ઝરણું સુકાવા લાગ્યું હતું. એ પ્રદેશની જનતા પર જાણે કોઈ ભીષણ અભિશાપ કામ કરી રહ્યો હતો. એમાંથી મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ સૂજતો ન હતો. રિસાઈ ગયેલા મેઘરાજાને મનાવવાનો કોઈ કિમ્યો નહોતો, હોય તો દસ્યુઓને તેની જાણકારી નહોતી. હવે તો કૂવાના જર એટલા ઊંડા ગયા હતા કે પશુપતિને જરા અભિષેક કરવાની પણ કોઈને સોં રહી નહોતી. પીવાના પાણીની મુશ્કેલી પડવા લાગી હતી ત્યારે રેડી દેવાનું પાણી ક્યાંથી કાઢે? દસ્યુઓના ડુંગરાળ પ્રદેશની આસપાસનો બધો સારો પ્રદેશ આર્યોએ પોતાના વસવાટ માટે પસંદ કરી લીધો હતો. તેમાંથી એક તસુ જમીન તેઓ દસ્યુઓને આપે તેમ નહોતા. દસ્યુઓ એ ભૂમિ પર નજર સરખી નાખે તો શસ્ત્રો ઉછરે તેમ હતા. આર્યોના હુમલા સામે દસ્યુઓ ડુંગરાળ પ્રદેશમાં રહીને પોતાનું રક્ષણ કરી શકે, પરંતુ મેદાનોમાં આર્યો સામે આક્રમણ કરવાનું તેમનું ગજુ ન હતું. ઉપરા ઉપર પડતા દુકાળથી કંતાઈ ગયેલ દસ્યુ પ્રજાને તો તેનો વિચાર સરખો આવે તેમ ન હતો. આ કપરા દિવસોમાં દસ્યુરાજ કાયવયની મૂંઝવણનો પાર ન હતો. દુર્ભિક્ષના ભીષણ પંજામાંથી તેઓ પણ મુક્ત રહી શક્યા નહોતા. એમાં પોતાની પ્રજાને મદદ કેવી રીતે કરે? પોતાના પ્રજાજનોને સર્વભક્ષી દુકાનના ખપ્પરમાં હોમતા જોઈ કાયવયને ઊંડી વેદના થતી. અંતરમાં સતત સુર ભોંકાયા કરતી હોય તેવું લાગતું. દસ્યુઓની યાતના હરવી કરવા કાયવય અવનવા પ્રયોગો કરતા, પણ તેમની કારી ફાવતી નહીં, સારી એ કુદરત વિફરી બેઠી હતી, ત્યાં સામાન્ય માનવી શું કરે? દસ્યુઓના રાજા પણ કુદરતના પ્રચંડ પરિબળ સમક્ષ સામાન્ય માનવીથી વિશેષ કંઈ નહોતા. માનવીની લાચારી એના વરવા સ્વરૂપે છતી થતી. માનવીનો પુરુષાર્થ અભેદ દિવાલ સાથે અથડાઈને પાછો પડે ત્યારે તેને વિધાતા યાદ આવે છે. જીવનમાં આવી પર આવે ત્યારે માનવ વિધાતાથી અજ્ઞાત હોવાથી સ્વાભાવિક જ વિધાતા સાથે સંબંધ હોવાનો દાવો કરનારા તરફ વળે છે. જેનું હાડકું ભાંગે તે નિષ્ણાતની સારવાર ન મળે ત્યારે બેસી રહેવાને બદલે ઊંટ વૈદનું સરણું શોધતાય અચકાતું નથી. વહેમો આમ જ પરિપુષ્ટ થયા છે. માણસ વહેમી બને તે માનવીની પામરતાનો આવિર્ભાવ છે. પામરતા નાસ્તિકતા છે. પામર મનોદશા સામેનો પડકાર એ જ સાચી આસ્તિકતા છે. પણ સાચી આસ્તિકતા જગતમાં સદાય વિરલ રહી છે. દસ્યુઓના રાજવી તરીકે સફર છતાં કાયવય વિરલ આસ્તિક નહોતા. પ્રજાપ્રેમી હતા એટલે પ્રજાનું સંકટ હરવું થાય તેમ હોય તો ઊંટવૈદનો આશરો પણ લેતા. મહારાજ કાયવય ઘંટાકર્ણ પાસે જતા. કાયવય ઘંટાકર્ણની નબળાઈઓ જાણતા હતા છતાં તેનું શરણું શોધતા. ઘંટાકર્ણ પાકો ઉસ્તાદ હતો. તે વિચારતો રાજાની મૂંઝવણનો લાભ લેતા ન આવડે તો ભગવાન શંભુના મહંત થયા શા કામના, કાનમાં ઘંટડીઓ લટકાવી શા કામની. ઘંટાકર્ણ ભગવાન પિનાક પાણીને નામે મહારાજ કાયવય પાસે અનાજ અને પશુ બલિની માગણી કર્યા કરતો. કાયવય એ બધી માગણી પૂરી પાડતા પણ હથેરીમાં ચાંદ લાવી દેવાની ઘંટાકર્ણની દંફાસો છતાં કાંઈ પરિણામ ન આવતું. ડૂબતો માણસ તરણું પકડે તેથી શો લાભ થાય? તરણાને આશરે કોઈ તરી શક્યું છે? અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી માહેશ્વરી માતાજીનું જે ભાજન બની હતી તે કયાધુને પણ કાયવય ભૂલ્યા નહોતા. એકવાર એ શક્તિનો પરચો અનુભવ્યા પછી કયાધુને કોઈ ભૂલી કેમ શકે? એ પરમ શક્તિની વિશિષ્ટતા એ હતી કે તે રાજા પાસે પણ કાંઈ માંગતી નહીં. માંગવાની બાબતમાં એ નિર્લેપ હતી. કયાધુમાં વ્યક્ત થતા માતાજી નિર્લેપ હતા તે સાચું, પણ દસ્યુઓ પર આવી પડેલા સંકટને તાત્કાલિક દૂર કરવાનો માર્ગ પણ તેઓ ન બતાવતા. ક્યારેક તો કયાધુ દ્વારા માતાજી એવી વાત કરતા કે તે સાંભળતા ધ્રુજી ઉઠાય. આશ્વાસનના વ્યર્થ બોલ તેઓ કદી ન કહેતા. માતાજીને સસ્તી કે ગમતી આગાહીઓ કરવાની પરવા નહોતી. ઘણીવાર માતાજી કડવી વાત પણ કરતા. નવાઈ જેવું એ હતું કે ભગવાન શંકરને નામે ઘંટાકર્ણએ કરેલી એક પણ આગાહી સાચી પડી નહોતી. જ્યારે કયાધુની ભીષણ આગાહીઓ શબ્દસહ સાચી પડતી આવતી હતી. અરે રે, આગાહીઓ સાચી પડે પેટ ભરાઈ જતું હોય તો શું જોઈએ? કયાધુની આગાહીઓ સાચી પડવાથી દસ્યુઓનું સત્યનાશ નીકળતું અટકતું નહોતું. મૂંઝવણમાં મુકાયેલ માનવીને આગાહીમાં નહીં મૂંઝવણ દૂર કરવામાં રસ હોય છે, પણ દુર્ભાગ્યે મૂંઝવણ ટરતી નહોતી. મહારાજ કાયવયને ઘંટાકર્ણ દંભી લાગતો. કયાધુની સચ્ચાઈમાં તેમને અવિચળ શ્રદ્ધા હતી, પણ એ સચ્ચાઈ દસ્યુ પ્રજાને ભીષણ દુષ્કાળના પંજામાંથી બચાવી લેવામાં કારગત નહોતી નિવડતી એટલે તેમણે કયાધુ પાસે જવાનું ઓછું કરી નાખ્યું હતું. ભયંકર આગાહીઓ સાંભળવાનો હવે તેમને ડર લાગવા માંડ્યો હતો. કયાધુ મહારાજ વિશ્વામિત્રને મળીને 15 દિવસથી આવી ગઈ હતી, છતાં કાયવય તેને મળવા નહોતા ગયા. ચોમેરની વેદના જોઈ જોઈને કાજવાઈના મનમાં એવો વિષાદ ભરાઈ ગયો હતો કે તેમને બહાર નીકળવું ન ગમતું, તેઓ પોતે દોષિત હોય એવો ભાવ અનુભવ્યા કરતા. પણ કાજવાઈ રાજા મહેલને ખૂણે ભરાઈ રહે તેથી દુષ્કાળની ભયાનકતા થોડી નિર્મૂળ થવાની હતી. માનવીને ઘરી જતા દુકાળના રાક્ષસી ઓરા સમક્ષ બલબલાની સુખમય પ્રાંતિ ઉડી જાય તેમ હતી. ભૂખમરાના પંજામાં ફસાયેલા કમભાગી માનવીની ચીસ એવી કારમી હોય છે કે કાનમાં લાખ પૂમડા ભરાવીને ફરનારને સંભળાયા વિના નથી રહેતી. એ ચિત્કાર સાંભળનાર માનવીને પછી ક્યાંય ચેન નથી પડતું. અજંપો તેના રક્તના અણુએ અણુમાં બેસી જાય છે. એ માનવીનો અન્નનો સ્વાદ ઉડી જાય છે. મધુનાશીની આવી હોય એમ તેને મિષ્ટાન પણ ગાગરાના લોંદા ચાવતા હોય એવા લાગે છે. બેચેની તેના સમગ્ર ચિત્તનો કબજો કરી લે છે. મહારાજ કાયવાઈનું આવું થયું હતું. બુભુક્ષિતોની ચીસે તેમને બેબાકરા બનાવી દીધા હતા. કયાદુ પાસે મહિનો દોઢ મહિનો ન ગયા તેમાં તો આખો યુગ વીતી ગયો હોય તેવી અકરામણ કાયવાઈને થવા લાગી. કયાદુના માતાજી દુર્ભિક્ષ દૂર ન કરતા તે સાચું, પણ કયાદુને જ્યારે મળવાનું થતું ત્યારે કાયવાઈને કંઈક ન સમજાય તેવું આંતરિક બળ પ્રાપ્ત થતું. વ્યર્થ આશાવાદના ઘંટાકર્ણના બણગા કરતા કયાદુની સ્પષ્ટ નિરાશા કાયવાઈને વિશેષ બળપ્રદ લાગતી. એક દિવસ કાયવાઈ એકલા વહેલી સવારે કયાદુ પાસે પહોંચી ગયા. કયાદુ પણ દુર્ભિક્ષની અસરથી મુક્ત નહોતી, તે પણ દુબરી થઈ ગઈ હતી. ભક્તોને ભૂખ્યા રાખી પોતાનું પેટ ભરી લેવાનું તેને ન ફાવતું, પણ કયાદુની આંખની ચમક ઓર ખીલી ઉઠી હતી. કયાદુનો તેજસ્વી આત્મા જાણે તેના ચક્ષુઓમાં આવીને વસ્યો હતો. એ નયનોમાં રોષ નહોતો, અસંતોષ નહોતો, આશંકા નહોતી, પુરાણી શ્રદ્ધા ઉલટી બળવત્તર થઈ હતી. ચોમેરના ભંગારની વચ્ચે પણ કયાદુ જાણે કે કોઈ નવસર્જનનું સ્વપ્ન નિહાળતી હતી. એ જ સાદગી, એ જ સરળતા, એ જ પવિત્રતા કયાદુ સર્વથા વંદનીય લાગતી. ચોમેર ખડકાતા હતાશાના ગંજ વચ્ચે જાણે તે આશાનું પ્રતીક હતી. માં હવે તો સહ્યું નથી જતું, મહારાજ કાયવાઈએ કયાદુના ચરણમાં માથું મૂકતા કહ્યું. પોતાની મનોવેદના વ્યક્ત કરવાનું કાયવાઈ માટે આ સિવાય બીજું કોઈ સ્થળ નહોતું. રાજવીઓને દુઃખ રડવાના સ્થાન બહુ ઓછા હોય છે. કાયવાઈ ગાંજી ગયો. કયાદુ દ્વારા માતાજીએ પૂછ્યું, હા માં હું હાર્યો, લોકોને તરફડતા નથી જોવાતા, ગાંજી ગયે નહીં ચાલે, આકરી કસોટી હવે છે. આથી એ આકરી કસોટી? હા માં, શું ધાર્યું છે? કાયવાઈના હોશકોશ ઉડી ગયા, તે વિવર બની ગયા. જિંદગી અટપટી છે, અકરાય તે હારે, જંપલાવે તે સિદ્ધિને વરે. માં, મારી એકલાની કસોટી થતી હોય તો હું સહી લઉં, એ વ્યક્તિગત તૈયારીની વાત થઈ, પણ મારી સમગ્ર દસ્યુ પ્રજાની આવી આકરી તાવણી મારાથી નથી જોવાતી. માં, દસ્યુઓનો કેવો ભયંકર વિનિપાત થઈ રહ્યો છે, માણસ માણસ મટી હેવાન બની રહેલ છે, મારે શું કરવું? મારાથી આ જોયું જતું નથી, માં જોયું જતું નથી. જોવાય કે ન જોવાય, છટકવાની બારી નથી. માં, અમારે મૂંગા મૂંગા આ દુઃખ ભોગવ્યા જ કરવાનું. દુઃખમાં ભાગીદાર થવા માટે મહેમાન આવે છે. માં, મહેમાન અહીં આવીને શું કરશે? દસ્યુઓનું દુઃખ ઓછું કરી શકશે? દુકાળના પંજામાંથી છટકવાના કાય વયના હાવાત્યા કરુણ હતા, માથા પછાડે કાંઈ નહીં વરે, દુર્ભિક્ષ અવધ પહેલાં પૂરો નહીં થાય. માતાજીએ જાણે આખરી ચુકાદો આપી દીધો, મા નગરોર છોકરા દેડકા પર પથ્થર ફેંકી રમે તેવી રમતમાં તમને શો રસ પડે છે? તમે આટલા ક્રૂર, શ્રદ્ધા ડગી ગઈ હોય તેમ કાયવયે કહ્યું, મને મારી રીત છે, પણ કંઈક સમજાવો તો ખરા. અસ્વસ્થ કાયવય માતાજી સમક્ષ લાડ કરતા હોય તેમ બોલ્યા, કાયવય મારી રીત નહીં સમજાય, હું અબૂઝ બાળક નથી, એટલું સમજી લે, પણ આવા કપડાકારમાં અહીં આવનાર મહેમાનનો તો વિચાર કર. સુખના બધા સાધનો છોડી તારા દુઃખમાં ભાગીદાર થવા આવનારને રંગ નથી? આ નાનો પ્રસંગ જ પ્રેરક છે. આ વાતથી તને રોમાંચ નથી થતો? કાયવાય જીવનના સત્વમાંથી નબળાઈઓની બાદબાકીનો જ વિચાર કર્યા કરવાથી જીવન કંગાલ બને. સદગુણોના સરવારા કરવાનું માનસ કેળવો. કયાદુની વાણી ગૂઢ બની ગઈ. માતાજી આટલું લાંબુ કથન ભાગ્યે જ કરતા. માં, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તમારો શબ્દે શબ્દ સાચો, પણ અત્યારે હું સિદ્ધાંતનો વિચાર કરી શકું તેમ નથી. હું ને મારી પ્રજા આ ભયંકર આફતના અંતની રાહ જોઈ રહ્યા છીએ. એ સિવાય બીજું કાંઈ અમને સુજતું નથી. માં, અમે ભાંગી પડ્યા છીએ. અમને પામર ગણવા હોય તો ગણો, પણ કહો તો ખરા, આ દુકાળનો અંત ક્યારે આવશે? કાવ્ય જ્ઞાન વાર્તાથી ત્રાસી ઉઠ્યા હોય તેમ બોલ્યા, સાંભળ, હિતસ્વી વ્યક્તિના અવસાન બાદ આપત્તિ ટરશે. માં, કંઈ સમજાયું નહીં. હિતસ્વી વ્યક્તિ એટલે કોણ? વિશેષ સમજવાનો પ્રયાસ છોડી દે. પણ માં, સમજણ માટે પણ કાળ પરિપક્વ થવો જોઈએ. માં, એ વ્યક્તિ દસ્યું હશે કે બહારની? બહારની. માં, આટલું કહેવા માટે આભારી છું, વિશેષ માહિતી મારે જોઈતી નથી. હવે એક છેલ્લી વાત, આ દુષ્કાળ પૂરો થવાની કોઈ સમય મર્યાદા તો કહો. હઠીલા બાળકની જેમ કાયવયે પૂછે રાખ્યું, એક વર્ષ પછી દુષ્કાળ પૂરો થશે. માં, વળી કંઈ ન સમજાયું. હજી એક વર્ષ દુષ્કાળના જંતરડામાં પીંખાવવું પડશે, એ તો હું સમજ્યો, પણ સમયની ગણતરીમાં કંઈક ભૂલ લાગે છે. ભૂલ નથી, પણ માં, અત્યારે જેઠ મહિનો ચાલે છે, એક વર્ષ પછી જેઠ મહિનો આવે, તમારી કૃપા થાય અને આવતા જેઠ મહિનામાં સારો વરસાદ પડે તો પણ તરત અનાજ ક્યાંથી ઉત્પન્ન થાય? દુષ્કાળની સમયમર્યાદા બંધાઈ તેના આનંદમાં કાયવય બે વર્ષથી ચાલતો દુષ્કાળ ત્રીજે વર્ષે પણ લંબાય તો શું થાય તેની કલ્પના કરવાનું ચૂકી ગયા. અત્યારથી ગાંજી ગયેલા લોકો એક વર્ષ કેવી રીતે પસાર કરશે તે વાસ્તવિક ભીષણતાનો કાયવયને તરત વિચાર ન આવ્યો. તેમની નજરે પહેલી ચડી આગાહીની વિચિત્રતા. કાયવય, તને માર માર આવતા રથના પૈડાનો અવાજ સંભળાય છે? કયાદુમાં બેઠેલ માતાજીએ વાતનો વિષય ફેરવી નાખ્યો. વિશ્વની એ પરમચેતન શક્તિ સમક્ષ કોઈનું કાંઈ ન ચાલતું, એ ન ઈચ્છે તે વાત ન થઈ શકતી, સૌને એ પોતાની ઈચ્છા અનુસાર રમાડતી. અવાજ નામાં. કાયવયે થોડી વાર કાન માડી સાંભળવાનો પ્રયાસ કરી કહ્યું, કાયવય, તું અહીં અર્ધ પ્રહર બેસ, ત્યાં સુધીમાં અતિથિ આવી જશે, મળવા જેવા અતિથિ છે. કયાદુએ હાથમાં મારા લેતા કહ્યું, વિશેષ વાતચીત કરવાની અનિચ્છા તેણે આ રીતે વ્યક્ત કરી. માં, તમારા સાનિધ્યમાં જેટલું બેસવાનું મળે તેટલું મને સાંત્વન મળે છે. કાયવાએ પણ મારા લેતા કહ્યું, માતાએ વાત કરવાની ભલે અનિચ્છા દર્શાવી પણ બેસવાનો આગ્રહ કર્યો, તેથી તેઓ પ્રસન્ન થયા. ગયા દુમે કાયવાઈ મારા ફેરવવા બેસી ગયા. એ પછી જે ભક્તો આવ્યા તે પણ મૂંગા મૂંગા મારા ફેરવવા લાગ્યા. માતાજી મૌન ઈચ્છે છે એમ સૌ સમજી ગયા. માતાજીની ઈચ્છાનો અનાદર કરવાની ભક્તોને કલ્પના સરખી ન આવતી. આમ અડધો પ્રહર વીત્યો. જો કાયવાઈ આવ્યા, કંઈ કયાદુ બેઠી થઈ, પરભર સ્થિર ઊભીને તેણે આંખો પટપટાવી, પછી નાની છોકરીની જેમ તરલતાપૂર્વક દોડતી તે બહાર ગઈ. ગંભીર કયાદુને આ રીતે દોડતી ભાગ્ય જ કોઈએ જોઈ હશે. બહાર વિશ્વમિત્ર અને સાલાવતી રથમાંથી ઉતરતા હતા. કુમાર અરાતી હજી રથમાં હતો. એ ત્રણેયને જોઈ કયાદુનો આનંદ સહજ ફૂટતા ઝરણાની જેમ વહી રહ્યો. કુમાર અરાતીને કયાદુએ વાલપૂર્વક તેડી લીધો. અરાતી પણ કયાદુ ચિર પરિચિત હોય એમ તેની ગોદમાં લપાઈ ગયો. દુષ્કાળને લીધે ચોમેર ઝૂંટાઝૂંટીનું જે મહારણ જામ્યું હતું તેની વચ્ચે આ નાનુંસું પ્રેમ મિલન મીઠી વીરડી સમાન બની ગયું. જીવન જીવવા જેવું લાગે છે તે આવા નિસ્વાર્થ પ્રેમને લીધે. અરે કુમાર, તારું નામ તો હું ભૂલી ગઈ, કયાદુએ અરાતીને કહ્યું. કયાદુ ખરેખર નામ ભૂલી ગઈ હતી કે ગમત કરતી હતી એ કેવું મુશ્કેલ હતું. મારું નામ અરાતી, કુમારે મીઠી બોલીમાં નામ કહી ઉમેર્યું. એટલા દિવસમાં મને ભૂલી ગયા? ના અરાતી, હું તને નથી ભૂલી, તારું નામ ભૂલી ગઈ હતી. હું અને મારું નામ કંઈ જુદા છીએ? હે ફોઈ, અરાતી પોતાની મસ્તીમાં ખડખડાટ હસી પડ્યો. 2 વર્ષથી દુષ્કાળ ચાલતો હતો તેમ ભાગ્યે જ કોઈ આ રીતે હસ્યું હશે. ફોઈ મોટી મૂર્ખ છે, તું એને માફ કરીશ ને? કયાદુએ સામું હસી પડતા કહ્યું. પછી દસ્યું ભક્તો તરફ જોઈ ઉમેર્યું, રથમાંથી બધો સામાન અંદર લઈ લેવામાં મદદ કરશો? વિશેષ કહેવાની જરૂર નહોતી. દસ્યુઓ રથમાંથી સામાન ઉતારવા લાગ્યા. પ્રતદને દુર્દેવસિંહ વાપરીને રથમાં અનાજમાં પોટલા ગોળના ભીલા અને ઘીના ગાળવા ખાસ મુકાવ્યા હતા. ભાઈ, કયાદુએ ઘરમાં પ્રવેશ કરતા કહ્યું, તમે સેના લઈને આવવાના હતા તેને બદલે મહારાણીને લઈને આવ્યા, તે સારું થયું. માતાજી એથી પ્રસન્ન છે. માએ તો અજબ આગાહી કરી છે. મહારાણીએ સાલાવતીને, બેન કયાદુ સાલાવતી હવે મહારાણી નથી. રાજપાટ અમે છોડ્યું, વિશ્વામિત્રએ કહ્યું. છોડીએ દીધું? ઠીક થયું. ક્યારે છોડ્યું? કયાદુએ પૂછ્યું. નવી ક્ષિતિજ દેખાઈ એટલે રાજપાટ બોજારૂપ છે તેનું ભાન થયું. એ જ ક્ષણે તે ભાર ઉતારી નાખવાનો નિર્ણય કરી લીધો. ઊંઘ ઉડ્યા પછી સ્વસ્થ માનવ પથારીમાં પડ્યો રહી શકે કે? સાલાવતી કહે, હું તમારી સ્વધર્મચારિણી, તમારો સાથ ન છોડું. ઈશ્વરે સ્ત્રી સર્જીને હાથ ધોઈ નાખ્યા છે. રાજકાજના બોજમાંથી છૂટીને અમે બંને હરવાફૂલ થઈ ગયા છીએ. વિશ્વામિત્ર પોતાના અંતરમાં ઘોરાતી વાત કહી રહ્યા. તેમને કયાદુ સત્યવતી જેટલી નિકટ લાગતી. સારું કર્યું ભાઈ, માની એવી જ ઈચ્છા છે, કયાદુએ કહ્યું. વાતો કરતા બધા અંદરના ખંડમાં પહોંચ્યા. અહો, મહારાજ વિશ્વામિત્ર પધાર્યા છે. મહારાજ કાયવાએ વિશ્વામિત્રને જોઈ ઊભા થતા હેતભરે સ્વરે કહ્યું, કાન્યકુંભજના સમર્થ રાજવી સામાન્ય માનવીની જેમ દુષ્કાળગ્રસ્ત દસ્યુ પ્રદેશમાં આવે તેનું આશ્ચર્ય કાયવાઈના ચહેરા પર ચિત્રાઈ ગયું. મહારાજ વિશ્વામિત્રનો મોભો અને વૈભવ કાયવાઈથી અજાણ્યા નહોતા. મહારાજ નહીં, વિશ્વામિત્ર, આપણા સદાના મિત્ર કયાદુએ કાયવયના મનનું સમાધાન કરતી હોય તેમ કહ્યું. કેમ મહારાજ, કેમ નહીં? આટલી વારમાં તો કાયવયના મનમાં અવનવા સોલા ઉઠી ચૂક્યા હતા. મહારાજ મટી ગયેલા વિશ્વામિત્ર મદદ માંગવા તો નહીં આવ્યા હોય ને? એવો વિચાર પણ એક ક્ષણભર કાયવયના મનમાં ઝબકી ગયો. અને એક ક્ષણ વિશ્વામિત્ર મદદ માંગે તો શો જવાબ આપવો તેની મૂંઝવણ પણ તેમણે અનુભવી લીધી. ભાઈએ રાજ્ય છોડી દીધું. કયાદુએ ગૌરવ ભેર કર્યો. કાયવયના મુખ પરના પલટાતા ભાવ તે પારખતી હતી. છોડી દીધું, રાજ્ય છોડી દીધું, શા માટે? કાયવયના આશ્ચર્યમાં એક પછી એક ઉમેરો થતો હતો. રાજ કરવાથી ચડિયાતું એવું કોઈક કાર્ય છે એમ લાગ્યું એટલે વિશ્વામિત્રે કાયવય પાસે જઈ કહ્યું, તમને રાજગાદી અબકે પડી, હવે શું કરશો? કાયવયને એક ચિંતા ટરી, ત્યાં બીજી વર્ગી. મહારાજ કાયવય, હવે હું તપ કરવા જઈશ, રાજગાદી મને અબકે નહોતી પડી. કાન્યકુંભજનું તંત્ર પ્રમાણમાં સારું ચાલે છે, પણ એ તંત્રની લગામ પકડી જીવનભર બેસી રહેવું એટલું જ મારું જીવન કાર્ય હોય એમ મને ના લાગ્યું. બીજા વિશેષ મહત્વના કાર્ય મારી વાત જુએ છે. માનવીનું જીવન વિકાસશીલ ન રહે તો કહવાવવા લાગે. વિકાસ, રાજવી પદ કરતાં ચડિયાતું એવું તમારે શું મેળવવાનું છે? કાયવય માનતા હતા કે માણસ રાજ મેળવવા તપ કરે છે, પણ રાજ છોડીને શેને માટે તપ કરવાનું? રાજથી એ ચડે તેવું કંઈક તો છે જ, વિશ્વામિત્રે કહ્યું. મને તો દેખાતું નથી. કાયવયને આજ સુધી આ વાત કોઈએ સમજાવી નહોતી. ચમત્કારના પ્રદેશથી તે પરિચિત હતા, તત્વજ્ઞાનના પરદેશથી અપરિચિત. આપણે જાણતા નથી એ ખરું, પણ બેન કયાદુમાં કોઈ વિશિષ્ટ શક્તિ છે કે નહીં? વિશ્વામિત્રે નજર સમક્ષનું જ દ્રષ્ટાંત રજૂ કર્યું. છે છે, એટલું તો કબૂલવું પડે. કાયવય કયાદુની પારગામી શક્તિથી ક્યાં અજાણ હતા. શક્તિનું સ્વરૂપ તેઓ સમજતા ન હતા, પણ શક્તિના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. તો એ શક્તિ શું છે એ જાણવાનો પ્રયાસ એ જ વિકાસની દિશાનું પ્રયાણ. વિશ્વામિત્રે કહ્યું, મહારાજ કાવ્યએ જૂની ટેવ મુજબ કહ્યું. વિશ્વામિત્ર, વિશ્વામિત્રે મીઠું સ્મિત કરતાં સુધાર્યું, અમારું રહ્યું સહ્યું અનાજ આર્યો લૂંટી જાય છે, તે અટકાવવાના તમારા પ્રયાસનું શું થયું? કાવ્યને મહાશક્તિનું સ્વરૂપ સમજવા કરતાં અત્યારે આ વાતમાં વિશેષ રસ હતો. આર્યો હવેથી તમારું અનાજ નહીં લૂંટે તેવો પ્રબંધ થયો છે, એ પાંતિની હવે નિરાત રાખજો. વિશ્વામિત્ર હજી ચેતના શક્તિના સ્વરૂપની કલ્પનામાંથી બહાર નીકળ્યા નહોતા. વિશ્વામિત્ર, હું તમારો અત્યંત આભારી છું. તમે દસ્યુઓ પર તેમની ભીડને ટાણે મહાન ઉપકાર કર્યો. દસ્યુ પ્રજાના તમે સાચા મિત્ર છો. કાયવયે શિષ્ટાચારના વેણ ઉચ્ચાર્યા. મહારાજ, મારા પ્રત્યે તમારી અપાર મમતા છે, પણ આર્યો તમારું અનાજ નહીં લૂંટે તેના યશભાગી બીજા છે. કોણ? આ જવાબદારી મહર્ષિ વસિષ્ઠે પોતાને માથે લીધી છે. વિશ્વામિત્રે મહર્ષિને મહત્તા આપી, એ શું કરશે? મહર્ષિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કોઈ આર્યમાં નથી તે હું જાણું છું. વિશ્વામિત્રે ખેલદિલીપૂર્વક કહ્યું. વસિષ્ઠ, કાયવય મોં ફાડીને વિશ્વામિત્ર સામે સઆશ્ચર્ય જોઈ રહ્યા. દસ્યુઓના અનાજના સંરક્ષક તરીકે વસિષ્ઠનું નામ સાંભળવાની તેમણે કલ્પના સરખી કરી ન હતી. કેમ, તમને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે? વિશ્વામિત્ર મહર્ષિને તેમના સાચા સ્વરૂપમાં રજૂ કરવા માંગતા હતા. તમારા વશિષ્ઠને હું જાણું છું, મારાથી નાનો છે, પણ દસ્યુઓનો પાકો શત્રુ છે. આર્યોને અમારી સામે લડવા કોણ ચડાવે છે? એ વશિષ્ઠ અમારા ધનની રક્ષા કરશે? જટ ઘરે નથી ઉતરતું, કાવ્યએ પોતાનો પૂર્વગ્રહ જરાય ન છુપાવ્યો. મહારાજ, કાવ્યએ મહર્ષિ વશિષ્ઠ સાથે મતભેદ હોઈ શકે મારે છે, પરંતુ તેમની ન્યાયપ્રિયતા શંકા માત્રથી પર છે. ભૂખે મરતા માનવીનું અનાજ લૂંટવાનો અત્યાચાર તેઓ હરગીજ નહીં ચાલવા દે. વિશ્વમિત્રનું તાથસ્ય અજબ હતું. વિશ્વમિત્ર, તમે વશિષ્ઠ વિશે જે અભિપ્રાય આપો તે મારે સ્વીકારવો જોઈએ, પણ અત્યાર સુધીનો મારો અનુભવ તદ્દન જુદો છે. અમારા પર ઘસી આવતા આર્યોના દાડા પહેલાં વશિષ્ઠના આશીર્વાદ લેવા જાય છે, અને આશીર્વાદ આપતા આપતા એ મહર્ષિ આર્યોને દસ્યુઓનો સર્વનાશ કરવાનો પાનો ચડાવે છે. આર્યો અને દસ્યુઓ વચ્ચે કોઈ સમાધાન નથી થવા દેતા, તે પણ એ જ ઋષિ. બોલો, વશિષ્ઠના પરાક્રમ વિશે આજથી વિશેષ કંઈ સાંભળવું છે? વાત કરતા કાવ્યએ ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે કહ્યું, તે બધું મહર્ષિ વશિષ્ઠ કરે છે. વિશ્વામિત્રે કાવ્યની ફરિયાદ સાંભળી ઠંડે કલેજે કહ્યું, એ જ મહર્ષિ અમારા અનાજનું રક્ષણ કરશે? કાવ્યએ મહર્ષિ શબ્દ તુચ્છકારપૂર્વક વાપર્યો. હા, એવી વાત જટ માનવામાં કેમ આવે? સૂર્ય ચંદ્ર સમો શીતળ થઈ ગયો એમ કહીએ તો કોઈ માને? એવી આ વાત છે. કાવ્યને આ વિરોધાભાસ સમજાતો ન હતો. મહર્ષિ વશિષ્ઠ સિવાય બીજું કોઈ આર્યોને તમારું ધાન્ય લૂંટતા વારી શકે તેમ નથી. એક વશિષ્ઠ અક્ષૌહિણી સેનાની ગરજ સારે તેવા છે, પણ એ બન્યું કેમ? કાવ્યએ હજી આશ્ચર્યની દુનિયામાંથી બહાર નીકળ્યા નહોતા. શત્રુ એકાએક કંઈ કર્યા વિના મિત્ર કેમ બની જાય? મહર્ષિ વશિષ્ઠ પાસે દરેક બાબતમાં પોતાના વિશિષ્ટ ધોરણ છે. એ ધોરણ નિશ્ચિત, એમાં ફેરફાર ન થાય. પોતાને સાચું લાગે તે આચારતા મહર્ષિ લવલેશ અચકાય તેવા નથી. ભૂખે મરતા માનવીનું અનાજ ન લૂંટાય એવું તેમના મનમાં ઉગ્યું, એટલે હવે તેઓ પોતાની સમગ્ર શક્તિથી તમારા અનાજનું રક્ષણ કરશે. મહર્ષિ વશિષ્ઠની શક્તિ મારી સેના કરતાં ઘણી ચડિયાતી છે, તે હું સ્વ અનુભવ પરથી કહું છું. એટલું કરે તો તમારા વશિષ્ઠે અમારા પર મોટો ઉપકાર કર્યો ગણાય. એમના કારમિંડ અંતરમાં ક્યાંક ઉણપ છે એમ સ્વીકારવું પડે. માણસની મુશ્કેલીને ટાણે જે કોઈ પડખે ઊભું રહે તેને રંગ છે, કાવ્યએ કહ્યું. મહારાજ, કાવ્યએ આપણે આર્યોની લૂંટફાટમાંથી બચ્યા, એક મોટું કામ થયું. હવે વિશ્વમિત્ર અને સાલાવતીના આતિથ્યનો વિચાર કરીએ, કયાદુએ વિવેકપૂર્વક વચ્ચે કહ્યું. માતાજી ન બોલતા હોય ત્યારે કયાદુ નમ્રતાની મૂર્તિ સમી હતી. વિશ્વમિત્ર અને સાલાવતી મારા મહેમાન બનશે, હું બધો બંદોબસ્ત કરાવું છું. કાવ્યના એ નિર્ણયમાં ભારોભાર લાગણી ભરી હતી. તમારી શુભ લાગણી બદલ આભારી છું, પણ હું તો આજે જ જાઉં છું. વિશ્વમિત્રે પોતાના સર્વત્યાગની વાત તાજી કરી. કાં એટલી બધી ઉતાવળ શી છે? કાવ્યએ વિશ્વમિત્ર સામાન્ય અતિથિ હોય એ રીતે આગ્રહ કર્યો. વિશ્વમિત્રની લોકોત્તરતા હજી તેમના મનમાં પૂરી બેઠી નહોતી. મહારાજ, મારું વિકાસ પ્રયાણ આરંભાઈ ચૂક્યું છે, હવે તેમાં વિક્ષેપ પાડવાનું કોઈ રીતે યોગ્ય નથી. વિશ્વામિત્રે પોતાના અભિનેશ ક્રમણને સાદા પ્રયાણમાં ખપાવવા મથતા કહ્યું, તો આપનું સ્વાગત કરવાની તક અમને ક્યારે મળશે? કાવ્યએ પૂછ્યું. હું ફરી અહીં આવવાનો છું. વળી સાલાવતી અને અરાતી અહીં રોકાવાના છે, તેમની ઈચ્છા હોય તો આપના અતિથિ બને, અગર બેન કયાદુ સાથે રહે, આ નિર્ણય આપ સૌએ કરવાનો છે. એક વર્ષને અંતે હું પાછો આવીશ, ત્યારે ફરી મળીશું. સાલાવતી, તમને ક્યાં રહેવું ફાવશે? સાલાવતી અને અરાતી મારી સાથે રહેશે, કયાદુએ વચ્ચે નિર્ણય આપી દીધો. સાલાવતીને એ નિર્ણય ફાવતો હતો એટલે તેઓ મૌન રહ્યા. ભલે, પણ કોઈ બાબતની અગવડ જણાય તો મૂંઝાઈને બેસી ન રહેશો. કાયવૈએ કહ્યું, કયાદુની ઈચ્છાનો અનાદર કરવાની તેમની ઈચ્છા નહોતી. વિશ્વામિત્ર ન રોકાવાના હોય તો સાલાવતી રાજમહેલ કરતાં કયાદુ સાથે હોય તે વધારે યોગ્ય એમ પણ તેમને લાગ્યું. વિશ્વામિત્રે કયાદુ પાસેથી નીકળતા પહેલાં અરાતીને હેતપૂર્વક તેડી લીધો, કહ્યું, વત્સ, ડાયો થઈને રહેજે, તારી માતાનું ધ્યાન રાખજે, હું એક વર્ષ પછી પાછો આવીશ. નાનો અરાતી મૂંગો મૂંગો પિતાની વાત સાંભળી રહ્યો. પિતાએ માતાની ભલામણ કરી તેથી પોતાનું મહાત્મય વધ્યું એમ અરાતીને લાગ્યું. હવે તે નાનો નહોતો, માતાનું ધ્યાન રાખે તેવડો થયો હતો.